શ્રી પ્રવચન સાર ગાથા 196 તથા 197 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 126.
જે દર્શન મોહને ચારિત મોહનો ક્ષય કરે છે, વિષયથી વિરક્ત થાય છે, ઉપરાંત સ્વભાવમાં સમવસ્થિત થાય છે. પહેલાં બે ગુણ છે, નાસ્તી નાખે. દર્શન મોહ અને ચારિત્ર મોહનો ક્ષય કરવો અને વિષયથી વિરક્ત થવું, વિષય રહી થવું, એ નાસ્તીના ભૂલ છે. મરી કેવો થયો થકો બીજી મીટી છે. પુનરપી કથમ ભૂત કે સમોરો સિદ્ધો સમ્યક અવસ્થિત, સમ્યક પ્રકારે આત્મામાં સ્થિર થયો થકો, સારી રીતે અવેદ ભાવે વ્યાપ વ્યાપકપણે સ્વરૂપમાં સ્થિર થયો થકો. ખબર એટલે ક્યાં કે સહા આવે, નિજ પરમાત્મ દ્રવ્ય સ્વભાવ આવે. સ્વભાવનો એ અર્થ કર્યો છે પોતાના પરમાત્મ દ્રવ્ય સ્વભાવમાં એક સ્વભાવનો અર્થ દ્રવ્ય સ્વભાવ એમને કર્યો. પરમ આત્મ પોતાનું પરમ સ્વરૂપ છે, પરમોત્કૃષ્ટ સ્વરૂપ છે, અથવા પરમ ઉપાદેય સ્વરૂપ છે, એનું જે આત્મદ્રવ્ય સ્વભાવ તેમાં સ્થિર થયો થકો, તેમાં સ્થિર થયો થકો વિષયથી વિરક્ત થાય છે અને મોહનો ક્ષય કરે છે. કિમ કૃત્વા પૂર્વમ, એ સ્થિર થયા પહેલાં શું કરે છે? પૂર્વમ એટલે પહેલાં, કિમ કૃત્વા એટલે શું કરે છે? તે મનો નિરૂંબિતા, મનનો નિરોધ કરીને વિષય કષાય ઉત્પન્ન વિકલ્પજાલ રૂપમ મનો નિરુદ્ધ્ય નિશ્ચલમ કૃત્વા, વિષય કષાયથી ઉત્પન્ન થતા એવા જે વિકલ્પજાલ તે રૂપ મન, ભાવમન, મન એટલે અહીંયા ભાવમન દેવું, વિષય કષાયથી ઉત્પન્ન થતા વિકલ્પજાળ રૂપ જે મન તેનો નિરોધ, મનો નિરુદ્ધ્ય તેનો નિરોધ કરીને, એવા મનનો નિરોધ કરીને નિશ્ચલમ કૃત્વા, નિશ્ચંચળ થઈને પોતાના નિસ્વરૂપમાં સ્થિર થાય છે એ પહેલાં મનના વિકલ્પજાળ બંધ પડી જાય છે, સમાઈ જાય છે. વિકલ્પજાળની મનથી ઉત્પત્તિ થતી હતી એ થતી નથી. સો અપાણમ હવદી જાદા, જ્ઞાનો વ્યય, જ્ઞાનો ઉત્પાદ, વિકલ્પનો વ્યય અને નિર્વિકલ્પ દશાનો ઉત્પાદ એક સમય છે. હા, એક સમયમાં થાય છે, વ્યય થાય છે ત્યારે જ ઉત્પાદ થાય છે. પણ વિકલ્પનો ઉત્પાદ પહેલો થયો હોય છે, તેથી એ પહેલા નાશ પામ્યો અને આની ઉત્પત્તિ થઈ એમ કહેવામાં આવે છે. ઉત્પન્ન પહેલી પહેલા સમયે થયો છે ને, પછી નાશનો સમય છે એ ઉત્પન્નનો સમય નથી. જે નાશનો સમય છે, વિકલ્પના ઉત્પન્નનો સમય છે, તે વિકલ્પના નાશનો સમય નથી. એટલે એટલે પહેલા વિકલ્પ ઉત્પન્ન થયો તે બીજા સમયે નાશ પામ્યો, અને જ્યાં નાશ પામ્યો તે જ સમયે નિર્વિકલ્પ દશાની ઉત્પત્તિ થઈ. સો અપાણમ હવદી જાદા, તે આત્માને ધ્યાનાર્થ. સો એવમ ગુણયુક્ત, તે એટલે, તે એટલે એવો ગુણયુક્ત છે તે, એમ તેનો અર્થ. સો એવમ ગુણયુક્ત પુરુષ, એવો ગુણ સંયુક્ત છે, અથવા એવા ગુણ જેને પ્રગટ્યા છે એવો આત્મા, એમ જેને દર્શનમોહ અને ચારિત્રમોહનો ક્ષય કર્યો છે, વિષય વિરક્તતા કરી છે, સ્વભાવમાં સ્થિર થયો છે, તે પૂર્વે જેણે કષાયથી ઉત્પન્ન થતા જે વિકલ્પજાળ રૂપ મન એનો નિરોધ કર્યો છે, એવા એવા ગુણયુક્ત જે પુરુષ છે, સ્વાત્માન ધ્યા ભવતી ધ્યાતા, તે પોતાના આત્માનો ધ્યાનાર થાય છે. તે પોતાનો આ પોતાના આત્માનો ધ્યાતા છે, ધ્યાન કરનારો છે, તે નહીં હો. એટલે અનર્પિતપણે એ લઈ લેવું કે આ સિવાયના આવા ગુણ જેનામાં ન હોય તે આત્મા પોતાના નિસ્વરૂપનો ધ્યાતા હોઈ શકે નહીં. સ્વરૂપનો ધ્યાતા છે એમાં અસ્થિ નાસ્તિથી આ પ્રકારે એની સ્થિતિ હોવી જોઈએ. ત્રણે કાળે એક પ્રકાર, પછી પહેલાના કાળમાં આમ થતું હતું ને પછી હવેના કાળમાં આમ થાય છે ને એવું પણ કાંઈ નથી. એક જ ત્રણે કાળે એક પ્રકાર છે. તેને એવ શુદ્ધાત્મ ધ્યાન એનો યત્કિં મુક્તિ લક્ષણાં શુદ્ધિ લભતે ઇતિ તતઃ સ્થિતમ. કે શુદ્ધાત્મ ધ્યાનાત જીવો વિશુદ્ધો ભવતે ઇતિ. તેને એવ એટલે તેનાથી જ શુદ્ધાત્મ ધ્યાનથી જ આત્યંતિકિં અત્યંત શુદ્ધિ કે મુક્તિ જેનું લક્ષણ છે એ પ્રાપ્ત થાય છે. આવું જે સ્વરૂપ ધ્યાન છે તે સ્વરૂપ ધ્યાન દ્વારા, શુદ્ધાત્મ ધ્યાન દ્વારા, તેનાથી જ, એટલે કે બીજી કોઈ રીતે નહીં. તેનો એવો એમ જેમ છે એટલે તેનાથી જ, એ સિવાય બીજી કોઈ રીતને પદ્ધતિથી નહીં. તેથી જ શુદ્ધાત્મ ધ્યાનથી લોકો એમ કે ભગવાને 12.5 વર્ષ તપ કર્યું એટલે એને મુક્તિ થઈ. પણ એ 12.5 વર્ષ કાળ બધાને માટે કઈ ચોક્કસ છે? ભરત ચક્રવર્તી અંતર્મૂર્ત માં કેવો જ્ઞાન સાહેબ હતા અને બાહુબલી ને વર્ષો લાગ્યા હતા, બે ભાઈ હતા પરમ શરીરે. પણ જેને શુદ્ધાત્માનું નિશ્ચળ ધ્યાન થાય છે, સ્વરૂપની સ્થિરતા અંતર્મૂર્ત બરાબર સ્થિર થાય છે ઉપયોગ, એને અત્યંત શુદ્ધિ આત્યંતિક શુદ્ધિ કે જેનું લક્ષણ મુક્તિ છે, મુક્તિ એવું જેનું લક્ષણ છે તે પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ શુદ્ધિ આત્યંતિક સંપૂર્ણ શુદ્ધિ, મુક્તિ લક્ષણ એવી સંપૂર્ણ શુદ્ધિ પામ. અત્યંત શુદ્ધિ એટલે જરા પણ અશુદ્ધિ નહીં, એને અત્યંત શુદ્ધિ. તટસ્થિતમ તેથી એમ સિદ્ધ થયું કે શુદ્ધાત્મ ધ્યાના જીવો વિશુદ્ધો ભવતી. શુદ્ધ આત્મ ધ્યાનથી જીવ વિશુદ્ધ થાય છે અથવા સંપૂર્ણ શુદ્ધ થાય છે. કિંચ ધ્યાનેન કિલ આત્મા શુદ્ધો જાતઃ તત્ર વિશે ચતુર્વિધ વ્યાખ્યાનમ ક્રિયતે. કેમ કે ધ્યાન દ્વારા ખરેખર આત્મા શુદ્ધ થાય છે એ વિષય લીધું. કેમ કે ધ્યાન દ્વારા ખરેખર આત્મા શુદ્ધ થાય છે તત્ર વિષયે તે વિષયમાં, તેથી તે વિષયમાં ચતુર્વિધ વ્યાખ્યાનમ ચાર પ્રકારે વ્યાખ્યાન કરવામાં આવે છે. ધ્યાનના વિષયમાં ચાર પ્રકાર લીધા છે તથા રીતે આ પ્રમાણે ધ્યાનમ ધ્યાન સંતાન તથેવ ધ્યાન ચિંતા ધ્યાન અન્વય સૂચનમ વિધિ ચાર બોલ લીધા છે. પહેલું ધ્યાન, બીજું ધ્યાન સંતાન તથા એવ ધ્યાન ચિંતા તેમજ ધ્યાન ચિંતા અને ચોથું ધ્યાન અન્વય સૂચન ધ્યાન અન્વય સૂચનમ એ ચાર બોલ લીધા છે. એવા ચાર પ્રકારે વ્યાખ્યાન કરવામાં આવે છે. ધ્યાનની વ્યાખ્યા રહેશે કે તત્ર એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. આ પરિભાષા તત્વાર સૂત્રમાં ઉમાસ્વામીએ ધ્યાનની વ્યાખ્યા આવી કરી છે કે એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. એ સૂત્ર છે ધ્યાન સંબંધીનો. એકે અગ્ર થઈને એક વિષયમાં અગ્ર થઈને બીજી ચિંતાનું સ્વયં નિરોધન થવું, અટકી જવું, તેને ધ્યાન કહેવામાં આવે છે. આમ તો આ ધ્યાનની જનરલ વ્યાખ્યા છે. કોઈ પણ વિષયમાં અગ્ર એટલે મુખ્ય કરીને તે વિષયને, મુખ્ય કરીને તે વિષયમાં રોકાવું ઉપયોગનું, તેને તે વિષયનું ધ્યાન કહેવામાં આવે છે. માણસ કહેતા મારું ધ્યાન અહીંયા હતું એટલે મને બીજો ખ્યાલ નથી, એકાગ્ર થાય છે ત્યાં બરાબર છે. હવે આત્મા ઉપર આવતા રહે છે તો જ્યાં સ્વરૂપની એકાગ્રતા કરે છે, મુખ્યતા કરે છે, અને એ સિવાય બીજો કોઈ વિકલ્પ ઉત્પન્ન ન થાય, સ્વયં મનનો વિકલ્પ અટકી જાય, નિરોધ થાય, તેને સ્વરૂપનું ધ્યાન અથવા ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ તચ્ચ શુદ્ધો અશુદ્ધ રૂપેણ દ્વિવિધા. એ ધ્યાન છે એ શુદ્ધ અને અશુદ્ધ રૂપે બે પ્રકારે છે. જનરલ વ્યાખ્યા કરી એકાગ્ર ચિંતા નિરોધ તે ધ્યાન છે, અને તે ધ્યાનના બે પ્રકાર છે, એક અશુદ્ધ અને બીજો શુદ્ધ. શુદ્ધ અને અશુદ્ધ રૂપે તે બે પ્રકારે છે તે ધ્યાનની વ્યાખ્યા કરી. અથવા ધ્યાન સંતાન કચ્છતે, હવે ધ્યાન સંતાન કહેવામાં આવે છે. યત્ર અંતર્મૂર્ત પર્યંતમ ધ્યાનમ તદ અંતરમ તદનંતરમ અંતર્મૂર્ત પર્યંતમ તત્વચિંતા પુનરપિ અંતર્મૂર્ત પર્યંતમ ધ્યાનમ પુનરપિ તત્વચિંતા ઇતિ પ્રમત અપ્રમત ગુણસ્થાનવત અંતર્મૂર્તે અંતર્મૂર્તે ગતે સતિ પરાવર્તનમ અસ્તિ સ ધ્યાન સંતાનો ભન્યતે. ધ્યાન સંતાન કોને કહેવામાં આવે છે? કે જ્યાં અંતર્મૂર્ત પર્યંત ધ્યાન હોય, જગની અંતર્મૂર્ત છે, વળી પછી અંતર્મૂર્ત ત્યાર પછી તરત જ અંતર્મૂર્ત પર્યંત તત્વનો વિચાર હોય, તત્વચિંતા તત્વનો વિચાર હોય, વળી પાછું અંતર્મૂર્ત પર્યંત ધ્યાન હોય, સ્વરૂપ ધ્યાન, વળી પાછું તત્વચિંતા હોય, પ્રમત અપ્રમત ગુણસ્થાનવત પ્રમત અને અપ્રમત ગુણસ્થાન માં ક્ષણમાં ધ્યાન આત્માનું નિર્વિકલ્પ, ક્ષણમાં પાછો તત્વ વિચાર, વળી ક્ષણમાં આત્માનું ધ્યાન. બારમાં ભલે ધ્યાનસ્થ અવસ્થા હોય, પદ્માસને બિરાજમાન હોય કલાકોના કલાકો સુધી મુનિ, પણ એને અંતર્મૂર્તિનો ઉપયોગમાં નિર્વિકલ્પ થાય, વળી સ્વવિકલ્પ તત્વ ચિંતા તત્વનો વિચાર આવે, વળી અંતર્મૂર્તિ વળી ક્ષણની અંદર નિર્વિકલ્પ થાય, વળી તત્વ વિચાર થાય. એમ જે પરંપરા સંતાન એટલે પરિપાટી ચાલવી, ધ્યાનની પરિપાટી ચાલવી, તત્વચિંતા ધ્યાન તત્વચિંતા ધ્યાન એ રીતે ક્ષણે 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 જે પરાવર્તન થાય છે પ્રમત અપ્રમત ગુણ સ્થાનની જેમ અંતર્મૂર્ત અંતર્મૂર્તમાં એ રીતે જેને ધ્યાન અને તત્વચિંતાની પરાવર્તન થાય છે તેને ધ્યાન સંતાન કહેવામાં આવે છે. ધર્મ ધ્યાન સંબંધી એ ધર્મ ધ્યાન સંબંધમાં છે છઠ્ઠે સાતમે ગુણ સ્થાને. શુક્લ ધ્યાનમ પુનઃ ઉપશમ શ્રેણી ક્ષપક શ્રેણી આહરોણે ભવતી. શુક્લ ધ્યાન છે એમાં ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણીનું આરોહણ થાય છે. તત્ર ત્યાં અલ્પકાળત્વાદ પરાવર્તન રૂપ ધ્યાન સંતાનો ન ઘટતે. ત્યાં અલ્પકાળ હોવાથી શુક્લ ધ્યાનનો કાળ ઘણો અલ્પ હોવાથી પરાવર્તન રૂપ એટલે ચિંતા વિકલ્પમાં આવે અને વળી નિર્વિકલ્પ થાય, વિકલ્પમાં આવે અને વળી નિર્વિકલ્પ થાય, એવું ધ્યાન સંતાન ત્યાં ઘટતું નથી. એટલે એ તો છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં ધ્યાન સંતાન હોય છે. પછી ઉપર નવમાંથી ઉપર જાય, નવ દસ અગિયાર એમ અગિયારથી પાછો આવે ઉપસમ શ્રેણી હોય તો નવ દસ બાર તેર એવા જે શુક્લ ધ્યાનના ચાર પાયા છે એમાં કોઈ વિકલ્પમાં આવતું નથી, બુદ્ધિપૂર્વકના વિકલ્પમાં નથી આવતું. એટલે તત્ર છ અલ્પકાળત્વાત ત્યાં અલ્પકાળ હોવાથી પરાવર્તન રૂપ ધ્યાન સંતાનો ન ઘટતે. ત્યાં પરાવર્તન રૂપ ધ્યાન સંતાન ઘટતું નથી. ઈદાનીમ બસ એ ધ્યાન સંતાન પૂરતી વાત કરી. હવે ઈદાનીમ ધ્યાન ચિંતા કચ્છતે, હવે ધ્યાન ચિંતા કહેવામાં આવે છે આ પ્રકારે. ઈદાનીમ એટલે આ પ્રકારે ધ્યાન ચિંતા કહીએ છીએ. યત્ર ધ્યાન સંતાનવત ધ્યાન પરાવર્તો નાસ્તી, જ્યાં ધ્યાન સંતાનવત ધ્યાન પરાવર્તન નથી, એટલે ઘડીમાં વિકલ્પ, ઘડીમાં ધ્યાન, ઘડીમાં વિકલ્પ, અંતર્મૂર્તમાં વિકલ્પ, અંતર્મૂર્તમાં નિર્વિકલ્પ ધ્યાન, એવું જ્યાં યત્ર ધ્યાન સંતાનવત ધ્યાન પરાવર્તો નાસ્તી, જ્યાં ધ્યાન સંતાનની જેમ ઉપર જે ધ્યાન સંતાન કહ્યું એ પ્રકારે જ્યાં ધ્યાન પરાવર્તન નથી. ધ્યાન સંબંધીની ચિંતા અસ્તી, ફક્ત ત્યાં ધ્યાન સંબંધી ચિંતા છે એટલે ધ્યાન કરવાનો વિકલ્પ છે, ધ્યાન પ્રકાર કરવાની ઈચ્છા છે. પત્ર ધ્યાન ચિંતામાં સંસ્થાન તો ચોથું હોય, પાંચમું હોય, છઠ્ઠું હોય, કેમ કે બુદ્ધિપૂર્વક છે. હા, છઠ્ઠા એ ધ્યાન સંતાન માં ગયો. હવે એ વિષય પૂરો થઈ ગયો ધ્યાન સંતાન નો. ચાર બોર લીધા છે ને, એમાં ધ્યાન, ધ્યાન સંતાન, ધ્યાન ચિંતા અને ધ્યાન અન્વય સૂચન. તો કે છે કે ધ્યાન સંતાન અને ધ્યાન નો વિષય તો ત્યાં પૂરો થયો. હવે આ પ્રકારે ધ્યાન ચિંતા ને કહેવામાં આવે છે, નવી વાત શરૂ કરે છે. આગલી વાતનો વિષય પૂરો થઈ ગયો છે. હવે ધ્યાન ચિંતા કોને કહેવાય તે કહીએ છીએ. એમ કે છે કે યત્ર ધ્યાન સંતાન વર્ત, ઉપર જે ધ્યાન સંતાન કહ્યું કે ઘડીમાં નિર્વિકલ્પ, ઘડીમાં સ્વવિકલ્પ, ઘડીમાં સ્વવિકલ્પ, ઘડીમાં નિર્વિકલ્પ, એવું પરાવર્તો નાસ્તિ, એવું પરાવર્તન જે ધ્યાન ચિંતામાં નથી એ નાસ્તિ થઈ વ્યાખ્યા કરી. તો શું છે કે ધ્યાન સંબંધીની ચિંતા અસ્તિ, ધ્યાન કરવા સંબંધીનું ચિંતન છે કે મારે ધ્યાન કરવું છે. પરાવર્તન નથી, ઘડીકમાં ધ્યાન ને ઘડીકમાં તત્વચિંતન, ઘડીકમાં ધ્યાન ઘડીકમાં નિર્વિકલ્પ ધ્યાન ને ઘડીકમાં સ્વવિકલ્પ તત્વચિંતન એવું નથી, પણ ફક્ત ધ્યાન કરવાનું ચિંતા છે. એકલી બે નથી, પણ એકલી ધ્યાન કરવાની ચિંતા છે. એમ કેમ છે, પેલા તમે બે સાથે હતા, હવે તમે બે સાથે છો એમ નથી, પણ તમે એકલા છો એમ કેવું છે. તમે બે સાથે નથી એટલે બે નથી એમ નથી કેવું. અહીંયા નેત્ર ધ્યાન સંતાન હોત, ધ્યાન પરાવર્તો નાસ્તી, પછી અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી કર્યો. ધ્યાન સંબંધીની ચિંતા અસ્તી, ધ્યાન સંબંધીની સંબંધ ચિંતા છે. તત્ર યદ્યપિ ક્વાપિ કાલે ધ્યાનમ કરોતિ તથાપિ સા ધ્યાન ચિંતા બન્યતે. ત્યાં જો કે કોઈ કાળે ધ્યાન કરે છે, ધ્યાનના વિકલ્પ પૂર્વક ધ્યાનનો વિકલ્પ લઈને ધ્યાન કરવા બેસે છે, ત્યારે કોઈ વખત કોઈ કાળે ધ્યાન કરે છે, કોઈ કાળે ધ્યાનનો પણ નિર્વિકલ્પ ધ્યાનનો પણ થાય, સ્વરૂપ ધ્યાની પણ, સ્વરૂપ જ્ઞાની પણ સ્વરૂપનું ધ્યાન કરવા બેસે છે. એ આવે છે કે આમ આવે છે પાછો ટોડરમીજીના મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે ને, સ્વવિકલ્પ દ્વાર પૂર્વક નિર્વિકલ્પ, હા નિર્વિકલ્પ ધ્યાન ચાર દ્વારા નિર્વિકલ્પ ધ્યાન, એ વિષય છે કે એવી વાત લીધી છે. આ નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએ એ મથાળો બાંધી છે. તે સમ્યક દ્રષ્ટિ કદાચિત, એ અહીંયા શબ્દ પીડ્યો છે એના ઉપરથી એ અનુસંધાન લીધું છે, સંબંધ જે લીધો ને. તત્ર યદ્યપિ ક્વાપિ કાલે, ક્વાપિ કાળે એટલે કદાચિત, તે સમ્યક દ્રષ્ટિ કદાચિત સ્વરૂપ ધ્યાન કરવાના કરવાનો ઉદ્યમી થાય છે. એટલે વિચાર કરે છે, ઈચ્છા કરે છે કે મારે મારા સ્વરૂપનું ધ્યાન કરવું છે, એવું ઉદ્યમ થાય છે એને. ત્યાં પ્રથમ સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરે, ત્યાં વિચારપૂર્વક સ્વ અને પરનું ભેદ વિજ્ઞાન કરે. નો કર્મ ભાવ કર્મ રહી કેવળ ચૈતન્ય ચમત્કાર માત્ર પોતાનું સ્વરૂપ જાણે, પછી પરનો વિચાર પણ છૂટી જાય. આમાં શું છે, વેદ વિજ્ઞાનમાં જે પરનો વિચાર છે, નો કર્મ અને ભાવ કર્મ એ પણ પર છે, એનાથી રહીત હું ચૈતન્ય માત્ર છું એમાં પણ પરનો વિચાર છે, પછી પરનો વિચાર પણ છૂટી જાય અને કેવળ સ્વ આત્મ વિચાર જ રહે, પોતાના આત્મા નો જ વિચાર રહે, અને ત્યાં નિજ સ્વરૂપમાં અનેક પ્રકારની અહમ બુદ્ધિ ધારે, ત્યાં ભિન્ન ભિન્ન ગુણો દ્વારા અથવા સ્વભાવના વિભિન્ન લક્ષણ દ્વારા સ્વભાવમાં અહમ બુદ્ધિ ધારણ કરે, એટલે અહમપણું કરે. એ બધો ઉદ્યમનો પ્રકાર છે. કેવી રીતે? અનેક પ્રકારે, એટલે હું ચિદાનંદ છું, હું શુદ્ધ છું, હું સિદ્ધ છું, એ વગેરે ઇત્યાદિ. જ્ઞાનનું જ્ઞેય કરે એટલે જ્ઞાનમાં પોતાને લે અને એમાં અહમપણું પ્રયત્ન દ્વારા કરે ઇત્યાદિ વિચાર થતા, આ જ વિચાર છે, વિકલ્પ ઉઠે છે અહીંયા પોતાનો. પરનો વિચાર છૂટી ગયો, હવે સ્વનો વિચાર કરે છે કે હું ચિદાનંદ છું, હું શુદ્ધ છું, હું સિદ્ધ છું, એ વગેરે વિચાર થતા સહજ જ આનંદ તરંગ ઉઠે છે. પછી જ્યાં એ વિકલ્પ બંધ થાય ત્યાં સહેજે સહેજે આનંદના તરંગ ઉત્પન્ન થાય છે, એ નિર્વિકલ્પ દશા છે, રોમાંચિત થાય. અને પોતાનું સ્વરૂપ ચિન્હ માત્ર ભાસવા લાગે અને નય પ્રમાણ વગેરેના કોઈ વિકલ્પ સ્વરૂપ સંબંધી આવતા હોય તો એ પણ બંધ થઈ જાય, એ વગેરે. આ તો એટલું અનુસંધાન છે. કોપી કાલે એમ લીધું છે ને, તત્ર યદ્યપિ ક્વાપિ કાલે ધ્યાનમ કરોતિ, ત્યારે જો કે કદાચિત કોઈ કાળે ધ્યાન કરે છે, તથાપિ સા ધ્યાન ચિંતા બન્ય છે. એમાં કોઈ કાળે ધ્યાન કરે, કોઈ કાળે ધ્યાન ન જામે અને ચિંતા જ રહે, તે પ્રકારને ધ્યાન ચિંતા સામાન્યપણે કહેવામાં આવે છે. એ ધ્યાન ચિંતાનો પ્રકાર પૂરો થયો. નહીં, એમાં ધ્યાન થાય તો ધ્યાન અને ન થાય તો ધ્યાનની ચિંતા થઈ, પણ ધ્યાન થયું નહીં. તો ધ્યાનની ચિંતા થાય તો સ્વરૂપનો ઉદ્યમ કરતા કોઈ વાર ધ્યાન જામે, કોઈ વાર ધ્યાન ન પણ જામે, તો એને ધ્યાન ચિંતા કહેવામાં આવે છે. બહારમાં ભલે ધ્યાનસ્થ દશા દેખાય પણ છતાં તેને ધ્યાન ચિંતા કહેવામાં આવે છે. હવે અથ ધ્યાન અન્વયી સૂચનમ કથ્યતે. હવે ધ્યાન અન્વયી સૂચનમ કોને કહેવું તેને કહેવામાં આવે છે કે યત્ર ધ્યાન સામગ્રી ભૂતા દ્વાદશાનુપ્રેક્ષા અન્યત્વા ધ્યાન સંબંધી સંવેગ વૈરાગ્ય વચનમ વ્યાખ્યાનમ વા તદ ધ્યાન અન્વયી સૂચનમ ઇતિ. ધ્યાનનું સૂચન જેમાં છે અથવા તો જેને વારંવાર ભાવના ભાવતા ધ્યાન થવાની એકાગ્રતાની કેળવણીનો એક પ્રકાર થાય પૂર્વ પર્યાયમાં, એને ધ્યાન અન્વયી સૂચનમ કહેવામાં આવે છે. તો શું કહ્યું એમાં? કે જ્યાં ધ્યાન સામગ્રીભૂત, ધ્યાનની જે સામગ્રીભૂત છે એવી 12 પ્રકારની અનુપ્રેક્ષા, દ્વાદશ અનુપ્રેક્ષા, 12 પ્રકારની અનુપ્રેક્ષા અથવા 12 ભાવના જેને કહેવામાં આવે છે. હા, એ બધા 12 ભાવના છે ને, એ 12 ભાવના છે, એ ધ્યાનની સામગ્રીભૂત છે. એટલે 12 ભાવનાની અંદર સંસારના તમામ પદાર્થોની કિંમત અને મહિમા ઉડાડવામાં આવે છે કે એની કાંઈ કિંમત નથી અને પોતાના ગૃહ નિત્ય આત્મ સ્વભાવ મહિમાવંત છે, એની એમાં કિંમત છે, મહિમા છે, એ પ્રકાર જેમાં આવે છે. અનુપ્રેક્ષા એટલે વારંવાર ચિંતવું, વારંવાર ભાવવું, એને અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. અન્યત્વા અથવા ધ્યાન સંબંધી વૈરાગ્ય વચનમ વ્યાખ્યાનમ અથવા ધ્યાન સંબંધી જે વૈરાગ્ય સંવેગ અને વૈરાગ્ય જે સ્વરૂપના ધ્યાનનો આવેગ આવવો એને સંવેગ કહેવામાં આવે છે. સંવેગ અને નિર્વેદ આવે છે, આવે છે. સમ્યક દર્શનના 5 અંગમાં એ વાત આવે છે કે જેને સમ્યક દર્શન હોય એને આ 5 અંગ હોય છે, તો એની અંદર આ સંવેગ નિર્વેદ લીધા છે. તો નિર્વેદ છે એ વૈરાગ છે, સંસાર સંબંધીના વૈરાગ્યને નિર્વેદ કહે છે અને આત્માના સ્વભાવ સંબંધીના આવેગને સંવેગ કહે છે. સારો વેગ છે એટલે એને સંવેગ કહે છે. અને વૈરાગને નિર્વેદ કહે છે. એ પ્રથમ સમ્યક દર્શન થતા એ પ્રકાર આવે છે. કહે છે કે ધ્યાન સંબંધી જે સંવેગ વૈરાગ્ય વચનમ, જે સંવેગ અને વૈરાગ્યના વચનો છે, વ્યાખ્યાનમ એવું એનું જે વ્યાખ્યાન છે તેને પણ ધ્યાન અન્વય સૂચનમ કહેવામાં આવે છે. વાતો ધ્યાન અન્વય સૂચનમ વિધિ અન્યથા વા ચતુર્વિધમ ધ્યાન વ્યાખ્યાનમ, અથવા બીજા પ્રકારે અન્યથા વા એટલે અથવા બીજા પ્રકારે ચતુર્વિધમ એટલે ચાર પ્રકારે ધ્યાનનું વ્યાખ્યાન કરવામાં આવે છે. બે લીધા, પેલા ચાર પ્રકાર આ લીધા, ધ્યાન, ધ્યાન સંતાન, ધ્યાન ચિંતા અને ધ્યાન અન્વય સૂચન. હવે બીજા ચાર પ્રકાર લીધે છે કે ધ્યાતા ધ્યાનમ ફલમ ધ્યેયમ ઇતિ, એ ધ્યાનના ચાર વ્યાખ્યાન લીધા. ધ્યાન કરનાર, ધ્યાન, ધ્યાનનું ફળ અને ધ્યાનનો વિષય તે ધ્યેય, એમ ચાર પ્રકારે ધ્યાનનું વ્યાખ્યાન કરવામાં આવે છે. શું કામ લીધું છે? અથવા આર્ત રૌદ્ર ધર્મ શુક્લ વિભેદેન ચતુર્વિધમ ધ્યાન વ્યાખ્યાનમ તદ અન્યત્ર કથિત કથિતમ આસ્તે, અથવા આર્ત રૌદ્ર ધર્મ અને શુક્લ એવા ચાર ભેદથી ચાર પ્રકારે ધ્યાનનું વ્યાખ્યાન અન્યત્ર આ જ શાસ્ત્રમાં બીજી જગ્યાએ કહેવામાં આવ્યું છે, કહેવામાં આવશે. એ રીતે ધ્યાનના ત્રણ પ્રકારે ચાર ભેદ લીધા, ચાર ભેદમાં એ ત્રણ પ્રકાર લીધા. એ રીતે સંક્ષિપ્ત એ વિષય ત્યાં પૂરો કર્યો છે. ધ્યાતા ધ્યાન ફળ અને ધ્યેયનો વિસ્તાર નથી કર્યો, અને આર્ત રૌદ્ર શુક્લ અને ધર્મ ધ્યાનનો પણ વિસ્તાર નથી કર્યો. 196 ગાથા છે. સામાન્ય અર્થ વિચારવો હોય તો એમ વિચારી શકાય કે ધ્યાતા છે તે આત્મા છે, ધ્યાન છે તે સ્વરૂપની એકાગ્રતા છે, ફળ છે તે મોક્ષ દશા છે, અત્યંત શુદ્ધિ પૂર્ણ શુદ્ધિ તે ધ્યાનનું ફળ છે, અને પોતાનું ભ્રુવ સ્વરૂપ તે ધ્યાનનું ધ્યેય છે, એમ ચાર ભેદ છે. અને આર્ત ધ્યાન પર પદાર્થ સંબંધીની આકાંક્ષારૂપ ધ્યાન, પર પદાર્થને મેળવવા, ભોગવવા, રાખવા, ટકાવવા, છોડવા, ગ્રહણ કરવા એ વગેરેની ચિંતા, તેને આર્ત ધ્યાન કહેવામાં આવે છે. રૌદ્ર ધ્યાન હિંસા, ચોરી, જૂઠ વગેરે કરીને ખુશી થવું, તીવ્ર પાપના પરિણામ કરીને પણ ખુશી થવું કે મેં બહુ સારું કર્યું, એને રૌદ્ર ધ્યાન કહેવામાં આવે છે. ધર્મ ધ્યાન સ્વરૂપની એકાગ્રતા છે, ધર્મ ધ્યાન કહે છે. અને એ એકાગ્રતામાં નવમા ગુણ સ્થાનથી જે શ્રેણી માંડવામાં આવે છે, અને જે ધ્યાનની શુદ્ધિ ઘણી વિશેષ હોય છે, શુક્લ એટલે એકદમ શુદ્ધિ, ઉજ્જવળ, શુક્લ એટલે ઉજ્જવળ, એકદમ પરિણામની ઉજ્જવળતા હોવાથી એને શુક્લ ધ્યાન કહેવામાં આવે છે. એમ ચાર પ્રકારે ધ્યાનનું વ્યાખ્યાન અહીંયા આ શાસ્ત્રમાં અન્યત્ર એટલે બીજે ઠેકાણે કહેવામાં આવ્યું છે. 196 ગાથા છે. 197 મથાળું છે નીચે. હવે જેમણે શુદ્ધાત્માને ઉપલબ્ધ કર્યો છે એવા સકળ જ્ઞાની સર્વજ્ઞ શું ધ્યાવે છે એવો પ્રશ્ન સૂત્ર દ્વારા કરે છે. એટલે આ સૂત્ર છે એ એમાં ફક્ત પ્રશ્ન રાખેલો છે, એનો ઉત્તર ત્યાર પછીના 198 સૂત્રમાં કહેવામાં આવશે. આ તો પ્રશ્નવાચક ગાથા છે. એમ કે જેણે આત્માને તો પ્રાપ્ત કરી લીધો છે, આત્મા મળી ગયો છે એને, અને કેવળ જ્ઞાન થઈ ગયું છે, હવે એમને ધ્યાન કરવાનું શેનું રહ્યું, હવે એમને ધ્યાન શેનું પછી, એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. ઘણઘાદિકંબો પથકમ સર્વભાવ ચક્ષુ નિયંત્ર વદો સમણો જાદિ કમઠમ અસંદેહો ઘાતી કર્મ છે એ આત્માના ગુણ નો ઘાત કરવામાં ઘન મજબૂત નિમિત્ત છે. એવા ઘનઘાતી કર્મ નો જેમણે નાશ કર્યો છે, જે સર્વ પદાર્થોના સ્વરૂપને પ્રત્યક્ષ જાણે છે, એટલે જગતના સચરાચર તમામ પદાર્થોને પૂરેપૂરા ભૂત ભવિષ્યને વર્તમાન સહિત પ્રત્યક્ષપણે જાણે છે, જેને જાણવા માટે આંખો ખોલવી પડતી નથી, જેને જોવા માટે આંખો ખોલવી પડતી નથી, પછી ચશ્મા લગાડવાનો તો સવાલ છે. ધ્યાનસ્થ અવસ્થામાં બધું જણાઈ જાય છે. આ દૂરબીનથી જુએ છે ને, બહુ દૂર જોવું હોય તો ટેલિસ્કોપ રાખવા પડે. દૂરબીન મોટા મોટા જે હિલ સ્ટેશનો છે એના ઉપર દૂરબીનો રાખવામાં આવે છે. આમ તો 8-10-15 માઇલ સુધી તો દેખાતું હોય, એ 15 માઇલ સુધી 20 માઇલ સુધી જે દેખાતું હોય એને દૂરબીન લગાવે એટલે ચોખ્ખું દેખાય, હા નજીક દેખાય. ત્યાં એક તબકા જેવું દેખાય માણસ, એ માણસ ત્યાં શું પ્રવૃત્તિ કરે છે એમ ચોખ્ખું દેખાય, એવું દૂરબીન લગાડવું પડતું. ધ્યાનસ્થ અવસ્થામાં તમામ દૂરના દૂર ક્ષેત્રવર્તી દૂર કાળવર્તી તમામ પદાર્થોમાં પ્રત્યક્ષપણે જણાઈ જાય છે. એવા સર્વ પદાર્થોના સ્વરૂપને એટલે એના બધા સ્વભાવને તમામ ધર્મને પ્રત્યક્ષ જાણે છે, અને જે જ્ઞેયોના પારને પામેલા છે, જ્ઞેયાંત પ્રાપ્ત છે, જ્ઞેયનો અંત ક્યાંય કોઈ જ્ઞેય જણાયા વિનાનું બાકી રહેતું નથી, પૂરેપૂરું જણાઈ જાય છે. જગતના તમામ જ્ઞેયો એને જ્ઞેયના પારને પામ્યા છે, સામર્થ્ય વધારે છે. જેટલા અનંત અજ્ઞેયો છે એથી પણ અનંત અનંત જ્ઞેયો હોય તો પણ જ્ઞાનનું સામર્થ્ય ત્યાં પણ હજી પૂરું થતું નથી એમ છે. જેટલા અનંત છે એનાથી અનંત અનંત હોય તો પણ જ્ઞાન તેનાથી પણ અનંત અનંત છે, એવી એક સમયની જ્ઞાનની પર્યાયની વ્યક્ત શક્તિ છે. એના સ્વભાવની તો વાત થાય, હું વિકારી જે શક્તિ છે એનો તો કઈ પાર આવે હું એવો વિષય છે. એવા સંદેહ રહિત શ્રમણ, શ્રમણ એટલે શ્રમણની અંદર ઉત્કૃષ્ટ છે એટલે શ્રમણ કયા છે. હજી તો સિદ્ધ પરમાત્મા નથી થયા એટલે એમને શ્રમણ કયા છે. ખરેખર તો શ્રમણની અંદર પણ જે ઉત્કૃષ્ટ છે એમાં લીધું છે શ્રમણ નો અર્થ એવો છે સંસ્કૃતમાં પ્રત્યક્ષમ શ્રમણમ. શ્રમણમ એટલે જીવિત મરણ આદિ સમભાવ પરિણત આત્મ સ્વરૂપ શ્રમણો, જે જીવન મરણ બંનેમાં સંભાવ રૂપે છે. જીવન મરણની જેને વિશેષતા નથી, બે રહે કે બે છૂટે એમાં જેનો સંભાવ છે એવા શ્રમણ. શ્રમણ એટલે મહાશ્રવણ, મહાશ્રમણ એટલે સર્વજ્ઞ એમ વર્તી રહેશે. શ્રમણ મહાશ્રમણ સર્વજ્ઞ એવું વર્તી રહેશે. એવા સંદેહ રહી શ્રમ કયા પદાર્થ ને ચાલે છે. જે સર્વજ્ઞ ભગવાન ને ચાર ઘાતી કર્મ નો તો નાશ થયો છે, સર્વ પદાર્થો ને પ્રત્યક્ષ જાણ્યા છે, સર્વજ્ઞિઓના એ પાર ને પામેલા છે, કાંઈ જેને જાણવું બાકી રહેતું નથી, એટલે જેને કોઈ પ્રકારનો સંદેહ નથી, જિજ્ઞાસા નથી, અભિલાષા નથી કે મને અમુક ખબર છે ને બીજી ખબર નથી. જો એવું છે કે જેને કાંઈ જાણવું બાકી નથી તો પછી ધ્યાન કોનું કરે છે એમ કે આમ પ્રશ્ન થયો. ગાથા એવું કહે છે કે ભગવાન તો આવે છે તો પછી સર્વજ્ઞ ભગવાન ને એવું ધ્યાન કોનું એમ કે છે, આવો પ્રશ્ન છે. તેની ટીકા કે લોકને, લોકને એટલે જગતમાં રહેલા લૌકિક જીવો, સંસારી જીવો, લોકને મોહનો સદભાવ હોવાને લીધે, જગતના જીવોને મોહનો સદભાવ છે, મોહી છે, સોપર પદાર્થ ને સોપર બંને ને પ્રત્યક્ષ જાણે છે કોઈ. બધું જાણે છે, સર્વને જાણે છે, પોતાને જાણવામાં પણ શંકા નથી, સંદેહ નથી, અને પરને જાણવામાં પણ શંકા ને સંદેહ નથી. એને ધ્યાન કરવાનું શેનું હોય એમ કે છે. આ એક પ્રશ્નની અંદર ગર્ભિત પણ શું છે કે સદમસ્ત જીવો છે એને ધ્યાન કરવાનું હોય, પણ સર્વજ્ઞ થયા પછી ધ્યાન શું કરવા કરવું પડે છે? એને મેળવવાનું તો કાંઈ બાકી રહ્યું નથી. કોઈ ફળ, ધ્યાનનું જે ફળ છે એ સર્વજ્ઞ દશા તો એને પ્રાપ્ત થઈ ગઈ, તો ફળ મળી ગયું પછી ધ્યાન શેનું એમ પ્રશ્ન છે. શું નીચે ધ્યાન શું કરવા કરે છે? એને પૂર્ણ થવું છે માટે ધ્યાન કરે છે, બરાબર છે. સાધક જીવ જે ધ્યાન કરે છે એ તો એને પૂર્ણ થવું છે તેથી ધ્યાન કરે છે, પણ જે પૂર્ણ થયા એને ધ્યાન શું, ધ્યાનની શું જરૂર, એ શું કરવા ધ્યાન કરે છે? પણ અહીં તો પછી ઉત્તર એમ આપશે કે જે સ્વરૂપને સ્વરૂપમાં લીન રહે છે, સ્વરૂપથી છૂટતા જ નથી, ભલે સર્વ પદાર્થો અન્ય પદાર્થો ભલે જ્ઞાનમાં જણાય, પણ સ્વરૂપની એકાગ્રતામાં જેને બાધા આવતી નથી અન્ય પદાર્થો જણાવવા છતાં, અને સ્વરૂપને વેદનમાં, સ્વસંવેદનમાં, પૂર્ણ સ્વસંવેદનમાં જે લાગેલા જ રહે છે એને ઉપચારથી ધ્યાન કરવામાં આવે છે, એને ઉપચારથી ધ્યાન કર્યું છે. બાકી એ કોઈ સાધની સિદ્ધિ બાકી રહી ગઈ છે તેથી ધ્યાન કરે છે એમ છે, કેમ કે પૂર્ણ થઈ ગયા ત્યાં. આ તો હજી પ્રશ્ન જાય તો ઉઠાવે છે, પછી ઉત્તર આપશે બીજી ગાથામાં. આ ગાથા તો ખાલી પ્રશ્ન રૂપે છે, પ્રશ્નને વધારે ઉહાપો કરવા માટે પહેલા છદ્મસ્થિતિની વાત લેવામાં આવી છે. તો લોકને મોહનો સદભાવ હોવાને લીધે, તેમજ જ્ઞાન શક્તિના પ્રતિબંધકનો પણ સદભાવ હોવાને લીધે તૃષ્ણા સહિત છે, તે તૃષ્ણા સહિત છે. પણ લોક એટલે લોકના જીવો, લોકમાં રહેલા જે જીવો છે તે મોહનો સદભાવ વાળા છે, એટલે મોહી પ્રાણી છે, તેમને જ્ઞાન શક્તિનો પ્રતિબંધક છે, એટલે કે જ્ઞાનાવરણી કર્મના નિમિત્તે એનું જ્ઞાન રોકાયેલું છે, અલ્પ જ્ઞાન વાળા છે, થોડા જ્ઞાન વાળા છે, તેથી જ્ઞાનનો પ્રતિબંધક, જ્ઞાનને આદર્શ આવે, બંધ થાય એવા જ્ઞાનાવરણી કર્મનો સદભાવ હોવાને લીધે, તેમજ તૃષ્ણા સહિત છે, મોહના સદભાવને લીધે તે તૃષ્ણા સહિત છે એમ એનું ફળ આ છે. મોહમાંથી જગતના જીવોને તૃષ્ણા છે, મને આ મળવું જોઈએ, મને આ મળવું જોઈએ, મને આ મળવું જોઈએ, એની પ્રકારની એને તૃષ્ણા છે. જ્ઞાન શક્તિનો પ્રતિબંધક હોવાને લીધે તેને પદાર્થો પ્રત્યક્ષ નથી. જગતના જીવો થોડું જાણે છે અને બાકીનું જાણતા નથી. તથા તે વિષયને અવચ્છેદ પૂર્વક જાણતો નથી. લોક એક વચનમાં લીધો છે. લોક એટલે લોકના, લોકોના જગતમાં રહેલા જીવો. આખો લોક વિષયને એટલે જે કાંઈ જાણવું જાણવાનું બને છે તે તે જ્ઞાનના વિષયને અવચ્છેદ પૂર્વક એટલે પૃથક્કરણ કરીને એના છેદ પાડવા એને અવચ્છેદ કહેવામાં આવે છે. પૂરેપૂરા એના છેદ સહિત એટલે પૂરા ધર્મો છે એને જાણતો નથી. પાણી છે એ પાણી પીવાના કામમાં આવે, પણ પાણીના કેટલા ગુણધર્મો એને છદ્મસ્થ જીવ જાણતો નથી. બહુ તો એમ જાણે કે આ હાર્ડ વોટર છે, આ સોફ્ટ વોટર છે, પણ એના કેટલા ભેદ પ્રભેદ, એના કેટલા ગુણધર્મો. આ પાણીમાં લોહ છે એમ કે પછી હાર્ડ છે એમ કે છે ને, પણ એ કેટલા ગુણધર્મને જાણે છે, એના સર્વ ગુણધર્મને જાણતો નથી. હમણાં પેલા વૈદ આવ્યા તો એમ કહેતા હતા, હમણાં હું અથર્વ વેદ વાંચું છું. ચાર વેદ છે ને, એમાં આયુર્વેદ છે, ચાર વેદ માહિનો એક વેદ છે, જેમાં શરીર સંબંધીનું વિજ્ઞાન ઘણું વિસ્તાર થયું છે, એને આયુર્વેદ કહ્યું છે. સાચું છે? તો પછી સામવેદ, યજુર્વેદ, અથર્વ વેદ, યુગવેદ, ઋગ્વેદ, ઋગ્વેદ બરાબર છે, અને આયુર્વેદ પાંચમો છે. ચાર ના પેટા વિભાગ માં આવી જાય, કેમ કે ચાર વેદ માં બધું જ્ઞાન છે એમ કીધું છે ને, એટલે એના પેટામાં ક્યાંક આયુર્વેદ છે બરાબર. શરીર સંબંધી ઘણું વિજ્ઞાન છે, પણ એમ કહેતા હતા હું અથર્વ વેદ વાંચું છું. હમણાં અથર્વ વેદ માં એમ કહ્યું છે, એક વાત કાઢી છે એમને, કે પાણી છે એક ઔષધ છે, એક બહુ ઊંચું ઔષધ છે પાણી છે. પણ એમ કે એનો ઔષધિની રીતે ઉપયોગ કરતા આવડવો જોઈએ, કયું પાણી ક્યારે રીંછું કેમ એ બધું, એ વિષયનો ઘણી મીમાંસા કરી છે એની અંદર. એમાં એમણે એક મોટી વાત એ કરી હતી, પછી બહુ લાંબી વાત નહીં. આપણે એરપોર્ટ ઉપર બેઠા હતા, કે જે વરસાદનું પાણી પડે છે સીધું, એ ઊંચામાં ઊંચી ક્વોલિટીનું પાણી છે. વરસાદનું પાણી, ઝીલેલું પાણી, હો વરસાદનું ઝીલેલું પાણી, એ તો દેખીતી વાત છે ને. આમ તો ઇવોપરેટ થઈને ડિસ્ટિલ થયેલું છે ને, એ તો ડિસ્ટિલ થયેલું છે ને, એ તો ચોખ્ખું પાણી છે. એમાં એ વાત આવે છે એમ, પદાર્થ ને વિષય ને અવચ્છેદ પૂર્વક જાણતો નથી. અહીં તો મુદ્દો એટલો છે કે કોઈ પણ વિષય ને એના સર્વ ગુણધર્મ સહિત લોકોના જીવો, લોકના જીવો જાણતા નથી. તેથી તે લોક, તે લોક એટલે લોક, લોકમાં રહેલા જીવો અભિલષિત છે. એટલે જેને અભિલાષા મેળવવાની તૃષ્ણા હોય છે તેવા છે. અભિલષિત કહો, રાગી કહો, તે અભિલષિત છે. જિજ્ઞાસિત છે, જેને જાણવાની જિજ્ઞાસા હોય, જાણવાની ઈચ્છા હોય તેને જિજ્ઞાસા કહેવામાં આવે છે, મેળવવાની ઈચ્છા હોય તેને અભિલાષા કહેવામાં આવે છે. જિજ્ઞાસિત છે, જાણતા નથી તેથી જિજ્ઞાસિત છે, અભિલષિત છે. અને સંદિગ્ધ પદાર્થને ધ્યાતો જોવામાં આવે છે. સંદિગ્ધ એટલે જેને વિશે સંદેહ હોય, આમ હશે કે તેમ હશે. ડાક્ટરને એમ પૂછો કે આ દવા તમે આપ્યા પછી આમ તબિયત બગડી છે, તો દવાને લઈને નુકસાન થયું હોય હશે તો કે કઈ ચોક્કસ કહી શકાય એને, એમ કે અસંદિગ્ધ છે એને, સંદિગ્ધ છે. સંદિગ્ધ છે એટલે શંકાશીલ છે. જે સંદિગ્ધ પદાર્થને ધ્યાતો જોવામાં આવે છે, સંદિગ્ધ એટલે જે પદાર્થને વિશે ચોક્કસતા નથી, એવા અચોક્કસ સંદેહ વાળા પદાર્થનું ધ્યાન કરતો લોક જોવામાં આવે છે. એ તો જગતના જીવોની સ્થિતિ છે. પરંતુ આ પ્રતિપક્ષ ઉઠાવ્યો સર્વજ્ઞની સામે અસર્વજ્ઞ છે એની તો આ સ્થિતિ છે. પરંતુ ભગવાન સર્વજ્ઞને તો ઘનઘાતી કર્મનો નાશ કરાયેલો હોવાથી મોહનો અભાવ હોવાને લીધે ઘનઘાતીમાં એક ચાર ઘનઘાતીમાં એક મોહની છે એટલે મોહનો અભાવ હોવાને લીધે તેમજ જ્ઞાન શક્તિના પ્રતિબંધક જ્ઞાનાવરણી કર્મનો પણ અભાવ હોવાને લીધે જ્ઞાનાવરણી પ્રતિબંધક જ્ઞાન શક્તિનો પ્રતિબંધક જે જ્ઞાનાવરણી છે તેનો પણ સર્વથા અભાવ હોવાને લીધે મોહની જ્ઞાનાવરણી તૃષ્ણા નષ્ટ કરાયેલી છે. મોહનો નાશ થયો છે કે તૃષ્ણા પણ એમને નાશ થઈ ગઈ છે. કેમ કે મોહ હોય તો તૃષ્ણા હોય. અને જ્ઞાનાવરણીનો નાશ થયો હોવાથી સર્વ પદાર્થોનું સ્વરૂપ પ્રત્યક્ષ છે એટલે સર્વ પદાર્થોને જ્ઞાનમાં પ્રત્યક્ષ જાણે છે તથા જ્ઞેયનો પાર પમાયેલો છે. કોઈ જ્ઞેય જણાવવામાં બાકી રહ્યા નથી તેથી તેમને અભિલાષા નથી. રાગ ને મોહ ને તૃષ્ણા નહીં હોવાથી કોઈ પદાર્થ મેળવવાની અભિલાષા નથી. પૂરેપૂરું પ્રત્યક્ષ જણાતું હોવાથી જાણવાની જિજ્ઞાસા નથી અને સંદેહ નથી અને કોઈ કોઈ વિષયમાં એમને શંકા નથી. કેમ કે બધું જ સો પર તમામ ચીજો પૂરેપૂરી જણાવી છે. જેને એમ પૂછ્યું હતું કે અમારા જૈનમાં ત્રિકાળ જ્ઞાની કોઈ હોય ખરું? વિષ્ણુ હતા, બ્રાહ્મણ હતા. એમ કે તમને તને ખબર કે આ વિષ્ણુ થયા પછી જૈનનો બાજુ બોલ્યા છે એટલે કે તમારા જૈનમાં કોઈ ત્રિકાળ જ્ઞાની હોય? એમ કે અમારામાં તો ભગવાન ત્રિકાળ જ્ઞાની હોય છે. ભગવાન ત્રિકાળ જ્ઞાની હોય છે એવા ભગવાનનો ત્રિકાળ જ્ઞાની ભગવાનનો પંથ છોડીને એવા ખ્યાલથી પૂછેલા કે જેમાં ત્રિકાળ જ્ઞાની ન હોય એવાના પંથમાં તમે શું કરવા ગયા છો એમ પૂછવાનો કંઈ હેતુ એવો હતો, આશય એવો હતો. પણ શરૂઆતમાં જ એમ કહ્યું કે એક નહીં પણ અનંત ત્રિકાળ જ્ઞાનીઓ એમાં હોય છે. એકને સ્વીકારે છે કે એક કોઈ એવી શક્તિ છે, ઈશ્વર શક્તિ છે કે જે ત્રિકાળ વેતા છે. આમાં તો અનંત ત્રિકાળ જ્ઞાની, અનંત સિદ્ધો થયા થશે એ બધા ત્રિકાળ જ્ઞાની છે, એને સંદેહ નથી. ઉઠવી નાખેલી છે. ખરેખર એવી કોઈ વસ્તુ સ્થિતિ બનતી નથી કે ભાઈ કોઈને ભીડ પડે છે ને ભગવાન દોડીને એને બચાવે છે. કાલના પેપરમાં તો સદગુરુ કરીને કોઈ તમે આવ્યા હતા દુકાને માથે સંભળે તો સદગુરુ, સદગુરુની જીપ આગળ ગઈ સુરેન્દ્રનગર પાસેનો કોઈ બનાવ ગયો છે કાલના પેપરમાં છે. તો એ આગળ જીપ નીકળી ગઈ છે, પાછળ ગુરુના શિષ્યોમાં કેટલાક એક્ઝિક્યુટિવ ઓફિસરોને આ ને તેને બધા કોઈ સંસદ સભ્યને નેતાને એવા બધા ત્રણ ચાર પાંચ છ જણા હોય છે. એની જીપને ચાલતા ચાલતા એક પૈડી આખું પાછળનો નીકળી ગયો, બહુ ઢીલા છે, નીકળી ગયો. નીકળી ગયો એટલે જીપ ખૂબ ખૂબ ઘસડાય, પછી તો કંટ્રોલ કરવો મુશ્કેલ પડે. સ્પીડમાં હોય પંચર પડે તો કંટ્રોલ કરવામાં જરા તકલીફ પડે છે. જો સ્પીડમાં હોય તો આ તો આખું પૈડું જ નીકળી ગયો એટલે ત્રણ પૈડા ઉપર તો વધારે તકલીફ પડે. પછી જીપ કોઈ પાણીના ખાડામાં ઊંધી પડી ગઈ, પૈડી ઊંધી જ પડી, પાણીનો કોઈ ખાડો હશે એની અંદર. તો એમાંથી બધા સહી સલામત બહાર નીકળી ગયા. ત્યારે બધા એમ કહ્યું કે અમને કોઈ બચાવતું હતું હોય, બચાવતું હતું એવું લાગતું હતું, અમારી કોઈ રક્ષણ કરતું હતું એવું અમને લાગતું હતું. પછી એમ કે એ સદગુરુનો પ્રતાપ એમ છેલ્લી લીધી બધા લખ્યું હતું કે સદગુરુનો પ્રતાપ એમ પ્રતાપ જે આગળ જીપ ગઈ એને લઈને અમને કોઈને કાંઈ અમે ડૂબી ગયા નહીં, એમ કોઈ પાણી પી ગયા હતા. બે ત્રણ જણા છેલ્લા જે નીકળ્યા એ પાણી પી ગયા હતા. એ હવે બુદ્ધિપૂર્વક થોડો વિચાર કરે તો જો એ હે પૈડું જ નીકળવા દઈએ નહીં, પૈડું નીકળવા દઈએ તો પાણીમાં પડવા દઈએ નહીં, ને પાણીમાં પડે તો પાણી પીવા દઈએ નહીં, એટલું તો કરવું જોઈએ ને. પણ શું છે કે લોકોના મગજ ઉપર છાપ પાડવા માટે એક વિચારવાની એક પદ્ધતિ થઈ ગઈ છે. ઘણા વખત પરાધીન પરાધીન પદ્ધતિ છે, બીજાને આધીન, બીજા મને મદદ કરે હું બીજાને મદદ કરું, બધી પરાધીન પદ્ધતિ છે. એમાં શું છે કે એમ કરીને એની કિંમત વધારવી છે, એનો મહિમા વધારવો છે. પણ મહિમા વધારવાની એક યુક્તિ ગોઠવી કે આવા પ્રસંગોની એક કથા વાર્તા નક્કી કરો અને એ દ્વારા એની મહિમા વધારો ઈશ્વરની ગુરુની. પણ એ વધારવા જતા શું ભૂલ રહે છે એને ખ્યાલ આવતો કે આમાં તો બીજો છબડો વળે છે, ખ્યાલ રહેતો. એ સ્થાનક વાસીઓ માહિતી શાસ્ત્ર વચન એવું ઘણું કર્યું છે, કેવળ જ્ઞાન બધું કર્યું છે ને. કેવળ જ્ઞાન ને સિદ્ધ કરવા જાય તો ભગવાન ને માંદા પાડે કે દવા લઈએ ફલાણી જગ્યાએ છે. આ બધી કથાઓ આવે છે, એવું દેવું જ આવે. પછી કોઈ એક વાતની કિંમત વધારવા જતા શું કયું ક્ષતિ ને કયો અવગુણ એનો બતાવાઈ જાય છે એનો ખ્યાલ રહેતો. શું કહે છે કે ભગવાન ને તો બધું જ પ્રત્યક્ષ છે, જ્યાં ત્રિકાળજ્ઞ હોય ત્યાં ત્યાં તો પછી એમ છે. અહીંયા તો એટલું જ લેવામાં આવે છે કે ભગવાન સર્વજ્ઞ છે, પણ સર્વના જાણનાર છે અને સર્વના કરતા હતા, કોઈના પણ કરતા હતા નથી. કોઈના એટલે સર્વના, તમામના, સમસ્તના કરતા હતા નથી. ત્યાં એમ વિચારે છે કે ત્રિકાળના જાણનાર છે અને બધાના કરતા હતા છે. જો બધાના કરતા હતા હોય તો જે અનિષ્ટ બનાવ બન્યો એ પહેલેથી જ બનવા દે નહીં, અથવા અનિષ્ટ બનાવ બન્યો તો એના કરનારા પણ તે થયા. એમ એટલે એ સંબંધીની વિચાર વિમર્શ ત્યાં નથી કરવામાં સ્પષ્ટ છે. કેમ કે વિશ્વની અંદર તો ઘણા અનિષ્ટ પ્રસંગો બને છે, કેટલા એટલા અનિષ્ટ બને છે કે જે સામાન્ય સજ્જન પુરુષને પણ ઘણા સંડવાય છે. તો જે સજ્જનથી પણ ઉત્કૃષ્ટ છે એ તો સર્વ ઈશ્વર છે. સજ્જનતા તો એની પાસે ઓછી ચીજ છે. એને એ પસંદ હોય અને એનું સામર્થ હોય છતાં એને એ કરે કે અટકાવે નહીં, અથવા કરે, બેમાંથી એક એવા સંભવિતતા એની દેખાતી, કરે કરવા દે અથવા અટકાવે નહીં એક વાતની સંભવિતતા દેખાતી નથી. પણ નિષ્પક્ષ થઈને એને વિચારવું જોઈએ. વૈષ્ણવ માંથી આવ્યા છીએ એટલે એમ છે કે પછી એમ વસ્તુ સ્થિતિ છે, પક્ષ લેવાનો સવાલ નથી. પક્ષ લેવાનો સવાલ નથી, ન્યાયનો વિષય, ન્યાય અંગીકાર કરવાનો તો વિષય હોઈ શકે છે ને. આમાં ન્યાય શું છે ખરેખર? કોઈ વાતને ન્યાયથી જો વિચારવામાં ન આવે તો ન્યાયથી પાર જવું છે એવી કોઈ ઊંચી દશા છે ત્યાં તો આવવાનો સવાલ એ રહેતો. એ તો એ ગોઠવણી જેવી છે ને, એક મુદ્દાને મુખ્ય કરીને ગોઠવણી છે. અહીંયા આવેલું છે કે સર્વ પદાર્થોનું સ્વરૂપ પ્રત્યક્ષ છે, જ્ઞેયોને જ્ઞેયોનો પાર પમાઈ ગયો છે, પમાયેલો છે, તેથી તેમને એટલે સર્વજ્ઞ ભગવાનને અભિલાષા નથી. એટલે કાંઈ કરવું, કરાવવું, અનુમોદવું એવો રાગ નામનો જે દોષ છે એવો દોષ એમને નથી, જિજ્ઞાસા નથી. કોઈ જાણવાનું બાકી નહીં હોવાથી જાણવા સંબંધીની જિજ્ઞાસા નથી અને સંદેહ નથી, કોઈ શંકા નથી કે આમ હશે કે આમ હશે. પ્રત્યક્ષ જણાય છે એટલે કોઈ શંકા રહેતી નથી. તો તેમને અભિલષિત, જિજ્ઞાસિત અને સંદિગ્ધ પદાર્થ ક્યાંથી હોય? કોઈ પદાર્થ એમના અભિલાષાનો વિષય નથી, કોઈ પદાર્થ એમની જિજ્ઞાસાનો વિષય નથી, કોઈ પદાર્થ એમની શંકાનો વિષય નથી. એવું જ્યાં નથી
તો પછી એ શું જાવે છે, તેઓ શેને જાવે છે, એમને ધ્યાન કરવાનું કેમ બાકી રહ્યું, એવો પ્રશ્ન ઉઠાવ્યો છે વિષયને ચોખ્ખો કરવા માટે. ભાવા લોકને એટલે જગતના સામાન્ય જીવ સમુદાયને, સંસારી જીવોને મોહ કર્મનો સદભાવ હોવાથી તે તૃષ્ણા સહિત છે, તેને મોહ રહ્યો હોવાથી તે તૃષ્ણા સહિત છે, તેથી તેને ઇષ્ટ પદાર્થની અભિલાષા હોય છે. સંસારી પ્રાણીને એને માનેલો ગમતો સારો ઈચ્છિત પદાર્થની એને અભિલાષા રહે છે, વળી એ મોહને લઈને છે. વળી તેને જ્ઞાનાવરણીય કર્મનો સદભાવ હોવાથી તે ઘણા પદાર્થોને તો જાણતો જ નથી, એનું જ્ઞાન અલ્પ હોવાથી જ્ઞાનને આવરણ કરનાર એવા કર્મના ઉદયમાં એનું જ્ઞાન જોડાઈ ગયું છે અને જ્ઞાન જ્ઞાનમાં જોડાતું નથી, તેથી જ્ઞાનનો વિકાસ નથી, જ્ઞાન કુંઠિત થઈ ગયું છે, બિડાઈ ગયું છે, તેથી તેને ઘણા પદાર્થોને તે જાણતું નથી, કેટલાકને જાણે છે. તથા જે કેટલાક પદાર્થને તે જાણે તેને પણ પૃથક્કરણ પૂર્વક સૂક્ષ્મતાથી સ્પષ્ટતાથી જાણતો નથી, એટલે એના સત્કર્મ સહિત એને જાણતો નથી. કેટલાક એને સ્થૂળ ધર્મોનું જ્ઞાન થાય છે, પણ એના સર્વ પદાર્થ સર્વ ધર્મોને સૂક્ષ્મતાપૂર્વક સ્પષ્ટતાપૂર્વક તે જાણતો નથી. તેથી તેને નહીં જાણેલા પદાર્થને જાણવા માટે જિજ્ઞાસા તથા અસ્પષ્ટપણે જાણાયેલા પદાર્થ વિશે સંદેહ હોય છે, દર્દી છે એ ડાક્ટરને પૂછે કે આ રોગમાં પોપૈયું ખવાય કે નહીં, પોપૈયું ખાવાની ચીજ છે, સામાન્ય રીતે નરવી ચીજ છે, પણ આ રોગમાં ખવાય કે નહીં એના ધર્મની મને ખબર નથી, અને શંકા છે ત્યારે પૂછે છે. પોપૈયાને જાણે છે, પોપૈયાના કેટલાક ધર્મોને જાણે છે, પણ સ્વધર્મને જાણતો નહીં હોવાથી અત્યારે ખવાય કે ન ખવાય અને એને શંકા રહે છે. એ દ્રષ્ટાંત નહીં જાણેલા અથવા કેટલાક જાણેલા પદાર્થને સ્પષ્ટપણે જાણતો હોવાથી એને સંદેહ શંકા રહે છે.